અનુપમ નિહે અમૃતધારા બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય ભગતજી મહારાજનો 197મો પ્રાગટ્યોત્સવ હોળી પર્વ તારીખ 13 માર્ચ 2025ના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે ઉજવાયો, જેમાં સદગુરુ સાધુ પરમપૂજ્ય અશ્વિનદાદાએ વરસાવેલ આશીર્વાદ અત્રે સમાવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. ભગતજી મહારાજના 197મા પ્રાગટ્ય દિન નિમિત્તે પધારેલા આપ સૌ અક્ષર મુક્તોનું અમે તપોભૂમિ બ્રહ્મજ્યોતિ ઉપર સૌ સંતો ભેગા મળીને હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ભગતજી મહારાજ શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સ્થાપક, પ્રવર્તક અને એનો દિવ્ય વારસો ગુણાતીત સંત પરંપરાને આપી જનારા એવા અદ્ભુત ગુણાતીત સ્વરૂપ પ્રગટ થયા. ભગતજી મહારાજ એટલે સેવકનો, દાસનો, શિષ્ય થવાનો અદ્ભુત દ્રષ્ટાંત. કેવી કેવી કસણીમાંથી ભગતજી મહારાજ પસાર થયા, એમના ગુરુએ એમની કેવી તાવણી કરી, એની જીવનગાથા, જીવનની વાતો આપણે સર્વે વાંચી છે, સાંભળી છે, ને આજે ગુરુહરિ સાહેબ દાદાએ પણ એની અદ્ભુત લાણી કરી. ટૂંકમાં એમ વર્ણન કર્યું કે પ્રાગજી, સત્સંગમાં તે પ્રાગજી તરીકે જાણીતા થયા, ભગવાનની ભક્તિમાં ખૂબ પોતે લીન થઈ ગયેલા હતા, એટલે કેટલાકે એમનું નામ પ્રાગજી ભગત પાડ્યું. ભગતની સ્થિતિમાં તાવણીમાંથી જેમ જેમ પસાર થતા ગયા તેમ એમને બધા માત્ર પ્રાગજી નહીં, પ્રાગજી ભગત પણ નહીં, પણ ભગતજી કહેવા માંડ્યા. અને એમાંથી કાળક્રમે ભગતજી મહારાજ સ્વરૂપે, એટલે કે એમની ગુણાતી સ્થિતિને કારણે થઈને ગુરુકૃપા ગુણાતીતાનંદ સ્વામીની કૃપાને કારણે થઈને તેઓ મહારાજના પરમ તત્વને ધારક થયા એવી ખાતરી જન સમુદાયને, ભક્ત સમુદાયને થઈ ત્યારે ભગતજી મહારાજ તરીકે એમને સર્વ ઓળખવા લાગ્યા, એમને એવું નામથી બિરદાવવા માંડ્યા. હું સરખામણી નથી કરતો, પણ જસુભાઈના જીવનને જોઈએ તો લગભગ આ જ ક્રમમાં જે વર્તમાન કાળે આપણી સમક્ષ આપણા ગુરુહરિ જે છે, એમને પણ એમના સમયમાં એમના ગુરુદેવ યોગીજી મહારાજે અનેક પ્રકારની તાવણીમાંથી પસાર કર્યા. જસભાઈ, જસુ, એમાંથી જસભાઈ, જસભાઈમાંથી જસભાઈ ભગત, જસભાઈ ભગતમાંથી યોગી બાપાએ નામ આપ્યું જસુભાઈ સાહેબ. જસુભાઈ નીકળી ગયા, સાહેબ રહ્યા, અને વર્તમાન કાળે આપણે સાહેબ દાદાની જય 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 બોલાવી. આ જીવનના કેટલાક તબક્કા હતા, જે તબક્કામાંથી તેઓ ધીરે 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 આપણા સૌની સમક્ષ એમની ગુણાતીત અવસ્થાને ખીલતી જોઈ રહ્યા, સ્વીકારતા થયા, અને એ રીતે આપણા જીવનની ધન્યતાનો આનંદ પણ આપણે માનતા થયા. ભગતજી મહારાજ ગોપાળાનંદ સ્વામી પાસે હતા. અસાધારણ પ્રીતિથી ગોપાળાનંદ સ્વામી સાથે જોડાયેલા અને ગોપાળાનંદ સ્વામીએ એમના અંતિમ દિવસોમાં એમને એમ કહ્યું કે મેં તને જે જે વચન આપ્યા છે, વરદાન આપ્યા છે, તું જૂનાગઢ જજે અને ગુરુ ગુણાતીત એ સગળા વચનો તારા માટે પૂર્ણ કરી આપશે. ભગતજી મહારાજ એટલે કે પ્રાગજી ભક્ત જૂનાગઢ જાય છે અને જ્યારે જૂનાગઢ જાય છે ત્યારે ખુદ ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આ વનનું મૃગલું અહીંયા ક્યાંથી ભૂલું પડી ગયું. જે ગોપાળાનંદ સ્વામી સાથે અસાધારણ આત્મબુદ્ધિને પ્રીતિથી જોડાયેલા ભક્તરાજ એ હવે જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે અને એ ગુણાતીતાનંદ સ્વામી સાથે એકરૂપ થઈ જઈને સાચા શિષ્ય તરીકેનો અદ્ભુત દ્રષ્ટાંત જો કોઈએ સત્સંગમાં પૂરું પાડ્યું હોય, ભગતજી મહારાજ શિષ્ય થવા માટેની આપણને પ્રેરણા આપી ગયા છે. આ વર્ષને આપણે શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવવાની માર્ગદર્શન આપ્યું છે. ગુરુ આજ્ઞા કરે, સૂચન કરે, આંગળી ચીંધે એટલે હાજી, એ સિવાય બીજું કાંઈ કહેવાનું નહીં. એ શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વ. ભગતજી મહારાજ ગુરુ ગુણાતીતની જે આજ્ઞાઓનું પાલન કરે છે, એવી આજ્ઞા કે જે આપણી લૌકિક બુદ્ધિમાં ઉતરે નહીં, પણ જ્યારે શ્રી ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હોય ત્યારે લૌકિક બુદ્ધિ બંધ કરીને ગુરુ કહે છે એમ જ કરી લઈએ, એમ જ સાચી આધ્યાત્મિકતા છે અને તો જ શિષ્ય તરીકે ગુરુના વચનમાં આપણે સમર્પિત થઈ ગયા, ઓગળી ગયા એવો ભાવ આવે છે. ભગતજી મહારાજને એવી સંખ્યાબંધ આજ્ઞાઓ ગુરુ ગુણાતીત કરે છે અને ભગતજી મહારાજ કોઈ પણ પ્રકારના લૌકિક મૂલ્યાંકનો કર્યા વગર માત્ર ને માત્ર એમની આજુબાજુવાળા પણ એમને ટકોર કરે, શિખામણ આપે, શંકા કરે, પણ ત્યારે એમની કેવળ અને કેવળ નજર પોતાના ગુરુ ગુણાતીત તરફ અને એમને જે આજ્ઞા કરી છે તે આજ્ઞા તરફ જ રાખી છે, રહી છે અને એ વાત આપણને શીખવાડે છે કે વર્તમાન કાળે આપણે પણ આપણું શિષ્યત્વને જો દીપાવવું હોય તો આપણા ગુરુ તરફ દ્રષ્ટિ અને ગુરુના વચનને આપણે અધર ઝીલી લઈને એમની આજ્ઞામાં જીવવું એ સાચું દાસત્વપણું છે, એ સાચું શિષ્યપણું છે. ભગતજી મહારાજ આ વાત આપણને શીખવાડે છે કારણ કે વર્ષોથી આપણે ભગતજી મહારાજના પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ, એમના જીવનના પ્રસંગો કહીએ છીએ, એમને કૂતરું તાણ્યું, એમને ગિરનારને બોલાવવા ગયા ને બધું આપણે જાણીએ છીએ અને આપણા જીવનમાં પણ એ જ પ્રકારની આજ્ઞાઓ મને કહે કે ગિરનારને બોલાવી લાવો તો ભગતજી મહારાજના જીવન ચરિત્રના વાંચન ઉપરથી શીખી ગયો છું કે ગિરનારને મારે જઈને કહેવાનું કે મારા ગુરુ તમને બોલાવે છે, એ આવે તો એ સન્મુખ, એ ના આવે તો એ વિમુખ. પણ આપણે જ્યાં છીએ ત્યાં, જે કક્ષામાં છીએ ત્યાં અને જેની સાથે આપણી બુદ્ધિથી આપણે લડત લડી રહ્યા છીએ ત્યાં આપણને એવી જ આજ્ઞા થાય કે ભગતસિંહના વખતે ગિરનારને તેડી લાવવા જેવી હતી. અને ત્યારે વળી પાછા આજુબાજુવાળા એમ કે ગુરુ તો કે ગિરનારે બોલાવી લાવ, પણ ચેલોય મૂરખ છે કે ગિરનારને બોલાવવા માટે જાય છે. ગિરનાર એટલે જૂનાગઢનો મોટો પર્વત, ગુજરાતનો મોટો પર્વત. એટલે આપણા જીવનમાં પણ આવા પ્રસંગો બને છે. અને ત્યારે કહેવાતો સત્સંગનો કુસંગ, અન્ય લોકોની વાત સાંભળીને આપણને આપણા ગુરુના વચનમાં અવિશ્વાસ આવી જાય છે, અશ્રદ્ધા આવી જાય છે, આશંકા આવી જાય છે કે હા સાચી વાત છે. અને એ તો સાધુ રહ્યા, એમને શું ખબર પડે સંસારમાં કેમ ચાલે છે? એ તો અમને ખબર છે. એવા લૌકિક મૂલ્યાંકનો લગાડીને આપણે આ અવલૌકિક પુરુષને, આધ્યાત્મિક પુરુષને આપણે આપણા ત્રાજવાથી માપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ભગતજી મહારાજની મોટપ એ છે કે એમને એ ત્રાજવા જ રાખ્યા નહોતા, એટલે ગુણાતીતના વચનને માપવાનો સવાલ જ નહોતો. આપણે આપણા ગુરુહરિને પ્રગટ ગુણાતીત સંત કહીએ છીએ, ગુણાતીત સ્વરૂપ કહીએ છીએ, પણ હજુ પણ આપણે આપણા ત્રાજવાથી તેમને માપીએ છીએ. અને આપણી બુદ્ધિના ચોકટામાં બેસે એટલું જ આપણે કબૂલ કરીએ છીએ. એટલે આપણે વર્ષો વર્ષ ભગતજીનો જન્મદિવસ ઉજવવો આવશ્યક છે, જરૂરી છે કે શીખીએ, કાંઈક શીખીએ, કાંઈક શીખીએ. ગુણાતીત સ્વરૂપો ભગતજી મહારાજ આવી ગયા. ભગતજી મહારાજને ગુરુ બનાવીને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો અદ્ભુત માર્ગ આપણા માટે સુલભ કરી આપ્યો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એને બહુજન સમાજ માટે સુલભ બનાવ્યો. અને વર્તમાન સમયમાં, એટલે મારા તમારા આપણા સમયમાં, કાકાજી, પપ્પાજી, સ્વામીજી અને સાહેબ દાદાએ એને જીવીને બતાડ્યો ને એ અવસ્થાને પામી ગયા. આજે ભગતજી મહારાજનો જન્મદિવસ ઉજવીએ છીએ, એની સાથે સાથે એક અદ્ભુત સ્મૃતિ હમણાં જ આપણા વડોદરા પ્રદેશના ભક્તોએ, વડોદરા વેમાર અને અંકલેશ્વર મંડળના ભક્તોએ વડોદરાની અંદર ભગતજી તીર્થમાં શ્રી સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવની મૂર્તિઓની સાથે ભગતજી મહારાજની સુંદર પ્રતિમાનું સ્થાપન કરીને ભગતજી મહારાજની પ્રસાદીની એ જગ્યા ઉપર ભગતજી તીર્થ રચ્યું છે એની વાત કરવાનો હું લોભ જતો કરતો નથી. 1965ની 4 ફેબ્રુઆરીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જસુભાઈને એમ કહે છે કે આ ભગતજી મહારાજની પ્રસાદીની જગ્યા છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને એ જગ્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બતાવી છે કે ભગતજી મહારાજ અહીંયા રાત્રિ મુકામ કરતા અને ગોપાળાનંદ સ્વામી જ્યારે અષ્ટાંગ યોગની સાધના કરવા માટે નજીકના ગામમાં નિવાસ કરીને રહ્યા હતા ત્યારે એમના દર્શન સમાગમે આવતા, એટલે વર્ષો જૂની વાત, કલાલી નામનું ગામ અટલાદરાની પાસે છે, જે ભગતજી મહારાજનું પ્રસાદીનું, જે ગોપાળાનંદ સ્વામીનું પ્રસાદીનું તીર્થસ્થાન છે, ત્યાં ભગતજી મહારાજ તેમના દર્શને આવતા. અને ત્યારે જે રાત્રિ મુકામ કરતા, એટલે આ ગુણાતીત પરંપરાના વારસા સ્વરૂપેની શાસ્ત્રીજી મહારાજે ચીંધેલી, યોગીજી મહારાજે ત્યાં દંડવત પ્રણામ કરીને એ જગ્યાની પ્રસાદીની જગ્યાનું મહાત્મ જસુ, યુવાન જસુભાઈને સમજાવ્યું, બતાડ્યું અને આજ્ઞા કરી કે આ જગ્યા ઉપર સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ પધરાવીને ઓટો કરજો. એ વખતના સંપ્રદાયનો શબ્દ ઓટો એટલે પ્રસાદીનું સ્થાન, એને સંપ્રદાયમાં ઓટો કહેતા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદની સ્થાપના કરી, ઓટામાંથી છત્રી થઈ અને છત્રીમાંથી તીર્થ થયું તે વાતને પણ આજે 60 વર્ષ પૂરા થાય છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે 4 ફેબ્રુઆરી 1965માં જસુભાઈને આજ્ઞા કરી કે આ જગ્યા પ્રસાદીની છે. પોતાના હાથે બાંધેલી પૂજાવિધિની નાડાછડી છોડીને જસુભાઈને પ્રસન્નતાના સ્વરૂપે, આશીર્વાદ સ્વરૂપે આપીને એમ કહ્યું કે આપની સાથે રાખજો. આપણે જ્યારે આપણી રીતે વિચાર કરીએ તો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ભગતજી મહારાજના પ્રસાદીના સ્થાન પર ઓટો બનાવીને ચરણારવિંદ પધરાવવાની આજ્ઞા કરે છે ત્યારે કોણ કરશે, કેવી રીતે થશે, શું કરીશું? ગુરુહરિ સાહેબ દાદાએ જ આનો ઉત્તર આપ્યો છે. જે મારી તમારી આપણી બુદ્ધિમાં જે સવાલ ઊભા થાય છે, જસુભાઈ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાને ભૂલ્યા નથી. એક દિવસે સમય કાઢીને પોતાની સાથેના સાથીદારોને સાથે લઈને એ પ્રસાદીની જગ્યાએ કેવી રીતે ઓટો થાય એ જોવા માટે જાય છે. ત્યારે એ જગ્યા ઉપર જસુભાઈને યોગી બાપાએ 1957માં આજ્ઞા કરી હતી કે આપણે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની અઠવાડિક સત્સંગ સભા શરૂ કરો. ત્યારે એમની પોતાની ઉંમર 70 વર્ષની હતી અને હાઈસ્કૂલ પૂરી કરીને કોલેજમાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા ને ત્યારે સત્સંગી વિદ્યાર્થીઓ સત્સંગના માધ્યમથી વ્યસન અને કુસંગથી બચી જાય એવી દૂરંદ્રષ્ટિ દ્રષ્ટિવાળા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ એક યુવાનને પસંદ કરીને અઠવાડિક સત્સંગ સભા કરવાની આજ્ઞા કરે છે. અને જેમ ભગતજી મહારાજે ગુરુ ગુણાતીતની આજ્ઞાઓ નિશંક થઈને પાડવાની જે ભાવના, જે તત્પરતા અને એના માટે પોતાનું સમગ્રપણું હોમી દેવાનો ભાવ રાખ્યો, એવા ભાવથી જસુભાઈએ યોગીજી મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની અક્કલ બુદ્ધિ અને આજુબાજુના મિત્રોની ટકોર કોલેજમાં આવ્યા. ફરવાનું હોય ફરવાનું હોય, ખાવાનું પીવાનું હોય, મોજ શોખ કરવાનું હોય, એમાં વળી સત્સંગ અને ભક્તિ કરવાનો. પણ એમને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાને શિરોમાન્ય કરીને 4 સત્સંગી યુવાનોના સહયોગથી અઠવાડિક સત્સંગ સભા શરૂ કરી. ધીરે 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 400 યુવાનો અઠવાડિક સત્સંગ સભામાં આવતા થાય એ વલ્લભ વિદ્યાનગરનો ઇતિહાસ છે, ગુરુસભાનો ઇતિહાસ છે. પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન અઠવાડિક સત્સંગ સભામાં, ગુરુસભામાં હાજરી આપતા આપતા જીવન ઘડતરના પાઠ ભણ્યા એવા કેટલાય યુવાનો આજે વ્રતધારી સંતો તરીકે કે યુવા ગ્રહસ્થો તરીકે ગુણાતીત સમાજમાં સમર્પિત થઈને સેવા આપી રહ્યા છે. એનો સત્સંગનો પાયો છે, વ્યસન અને કુસંગ રહિતના જીવનનો પાયો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે નાખીને આપ્યો. એ આજ્ઞાનું પાલન જસુભાઈએ અઠવાડિક સત્સંગ સભાના માધ્યમ દ્વારા કર્યું. વિદ્યાર્થી જીવન દ્વારા એ સભામાં આવતા અને વિદ્યાનગરમાં ભણીને એન્જિનિયર થયેલા અને પછી મોટા કોન્ટ્રાક્ટર બનેલા એવા એક આદરણીય કાંતિભાઈ પટેલ એ રોડ પર મળી ગયા, ઊભા રહેલા. અને જસુભાઈ પહોંચ્યા કે આપ અહીંયા ક્યાંથી? તો કે આ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના સ્ટાફ ક્વાર્ટર્સ બાંધવાનો મારો કોન્ટ્રાક્ટ છે અને એ સાઇટ ઉપર હું આવ્યો છું. સાહેબ દાદા કહે કે મને અહીંયા યોગી બાપાએ ઓટો કરવાનો કહ્યો છે, તો તમે ઈંટો રેતી સિમેન્ટની વ્યવસ્થા જો કરી આપો તો ખર્ચ અમે આપશું, પણ અહીંયા ઓટો થઈ જાય પ્રસાદીનો. તો કાંતિભાઈ એમ કહે છે કે ખર્ચની ક્યાં વાત કરો છો, આ ઓટો હું જ બનાવી દઈશ અને તમે ચરણાવીન લાવજો, આપણે ચરણાવીન પરધાવી દઈશું. ભગતજી મહારાજને પણ ગુરુના વચનમાં આ જ શ્રદ્ધા હતો, આ જ વિશ્વાસ હતો. જસુભાઈને પણ ગુરુના વચનમાં આ જ શ્રદ્ધા હતી ને આ જ વિશ્વાસ હતી. બાકી MSC નો અભ્યાસ કરતો વિદ્યાર્થી છેક અટલાદરા રોડ પર આવેલી જગ્યા ઉપર ઈંટો રેતી સિમેન્ટ કડિયા મજૂર કેવી રીતે કરી શકે? પણ ગુરુની આજ્ઞા પાળવાનો જો એક હૃદયનો સાચો ભાવ રાખ્યો હોય, શ્રી શબ્દનો ત્યાં આગળ મહિમા છે. શ્રી કોની આજ્ઞા છે, એને શું આજ્ઞા કરી છે નહીં, કોની આજ્ઞા છે, તો પછી બાકીનું બધું ગોઠવી દેનારા એ જ છે. યોગીજી મહારાજની પ્રેરણાથી જ કાંતિભાઈ કોન્ટ્રાક્ટર એ જ સમયે ત્યાં રોડ ઉપર હાજર છે જ્યારે જસુભાઈ જગ્યા જોવા માટે જાય છે કે આ જગ્યા ઉપર આપણે ઓટો બનાવવાનો છે. આ કોઈ ચમત્કાર નથી, આ જોગાનું જોગ નથી, આ ઈશ્વરીય જ ગોઠવણ છે. હું ને તમે તો માધ્યમ બનીએ છીએ, નિમિત્ત બનીએ છીએ, આજ્ઞા પાડવાની આપણે એક જ અનુસંધાનને રૂચિ રાખવાની છે. આ શિક્ષણ ભગતજી મહારાજે આપ્યું, આ શિક્ષણ જસુભાઈએ પણ આપણને વર્તમાન સમયમાં આપ્યું છે અને એ પછી તો એવી અનેક આજ્ઞાઓ છે. તિલક ચાંદલાનો હાર આવ્યો એટલે તિલક ચાંદલો કરવાની પણ યોગી બાપાએ અઠવાડિક સત્સંગ સભાની આજ્ઞા કરી, તિલક ચાંદલાની આજ્ઞા કરી. તિલક ચાંદલો કરીએ તો લોકો ભગત કે ભગતજી મહારાજને પણ પ્રાગજી ભગત નામ પડ્યું, એમ જસુભાઈનો પણ વિદ્યાનગરમાં જસભાઈ ભગત તરીકે સિક્કો પડતો અને તે વખતે અમે બધા એ સેનામાં જોડાઈ ગયેલા એ અમારા જીવનનો ઇતિહાસ છે. એટલે ભગત થવું બહુ આવશ્યક છે. અહીંયા બેઠેલા સર્વે સત્સંગી હરિભક્તોને ભગતજી મહારાજના જીવન પરથી ને ગુરુ હરિ સાહેબ દાદાના જીવન ઉપરથી હું આજ્ઞા નથી કરતો, પણ નમ્ર વિનંતી કરું છું કે શરમ ના માર્યા, પણ તમે જો તિલક ચાંદલો ન કરી શકતા હો તો ભગતજી મહારાજનો જન્મદિવસ ઉજવવા માટે વર્ષો વર્ષ તમે પધારો એવું અમારું હાર્દિક નિમંત્રણ છે. તમારી તાળીના અર્થ ઉપરથી હું સમજી શકું છું કે તમે મારી વાતનો મર્મ સમજ્યા છો. ગુરુહરિ સાહેબ દાદાના પેંગડામાં, ભગતજી મહારાજના પેંગડામાં આપણે પગ મૂકી શકવાના નથી. ગુરુહરિ સાહેબ દાદાના જીવન અને કવનમાં આપણે એના ગાણા ગાઈ શકશું, પણ એમને નજર સમક્ષ રાખીને એ આપણે ભગતજી મહારાજની સાક્ષીએ આજે રૂડો સંકલ્પ કરીને પાક્કું કરવાનું છે કે થઈ શકે એટલી આજ્ઞા તો અમે પાલન કરીએ. સાહેબ દાદાએ આપણને અઠવાડિક સત્સંગ સભાની આજ્ઞા કરી છે, કારણ કે એમને પોતે એમના ગુરુએ એમને અઠવાડિક સત્સંગ સભાની આજ્ઞા કરી હતી. તો એ આપણને બીજું કશું કહેતા નથી, જે માર્ગે ચાલવાથી મારા ઉપર મારા ગુરુની પ્રસન્નતા અને આશીર્વાદ વર્ષ્યા, એમ જો તમારે પણ એ આશીર્વાદ અને પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો સંસ્કૃત ફરીથી મહાજનો એન ગત સપંથા, મોટા પુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે એને અનુસરવું, એટલે આપણે અનુયાયી એમ કહેવાઈએ છીએ. અનુયાયી આપણે બધા ભક્તો છે, સત્સંગી અનુ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે. તો એ જે માર્ગે ચાલ્યા છે એની એ માર્ગે પાછળ એને પગલે પગલે આપણે ચાલવું, એટલે આપણે શ્રી ગુરુના ચરણની રજ માથે ચડાવીએ છીએ, એના ચરણારવિંદની પૂજા કરીએ છીએ. કારણ કે ધર્મ નીતિ અને સદાચારના માર્ગે પોતે ચાલ્યા છે ને આપણને માર્ગ એમને ચીંધીને બતાડ્યો છે, જીવીને બતાડ્યો છે. અઠવાડિક સત્સંગ સભા નિયમિત કરવી ના થતી હોય તો આપણે ત્યાંથી શરૂ કરવી, આપણે પોતે શરૂ કરવી, આપણા પરિવાર સાથે શરૂ કરવી, નિયમિત રીતે અડધો કલાકની ધૂન કરવી, કોઈનાય અભાવ અવગુણ ખટપટ માથાકૂટમાં પડીને મેળવેલું પુણ્ય ગુમાવી દેવું નહીં, અને પોતાની આવકનો ચોખ્ખો ધર્માદો શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે ધર્મ કાર્ય માટે કરવો. આવી આજ્ઞાઓ એમણે આપણને કરી છે. ભગતજી મહારાજને એના ગુરુએ શું આજ્ઞાઓ કરી હતી એનું પારાયણ કરવાનો સમય વીતી ગયો છે. મારા સમયમાં મારા ગુરુએ મને શું આજ્ઞા કરી છે એનું પાલન કરવાનો વર્તમાન સમય છે, હાજર વર્તમાન કાળ છે. અને એ રીતે આપણે ભગતજી મહારાજને દિવ્ય અંજલિ અર્પણ કરવાની છે. એમનું તપ તો તપે જ છે, અને ભગતજી મહારાજ તરીકે શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનના પાયામાં પોતે પોતાનું જીવન સમર્પિત કરી ગયા છે. ભગતજી મહારાજના પ્રાગટ્ય પર્વે આપણે પ્રગટ ગુરુ હરિ સાહેબ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે સાચા શિષ્ય બનીએ, અમે સાચા સેવક બનીએ, અમે સાચા ભક્ત બનીએ, અને જે કંઈ પણ કરીએ તે અમારા પોતાના જીવના રૂડા અને કલ્યાણને માટે કરીએ એવા ભાવથી કરીએ, તેવા રૂડા આશીર્વાદ આપો તેવી મંગલ પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.